मिलाते हैं।
नमो अरिहंताय नमो ते धानम नमो आरियम नमो भुवजानम नमो लोये सर्वसाहू मंगलं भगवान वीरो मंगलं गौतम मंगलं कुंड कुंडायो
आत्मानुशासन में मंगल है।
श्री अनुशासन गुरु नमो नाना विध सुख काश करे मंगलाचारासन आत्मानुशासन जाके दुख हारी काची शासन जाको गुण भद्र करता गुण भद्र जाको ज्ञानी भद्र गुण हारी करना ऐसे कार शास्त्र को प्रकाश अर्थ जीवनी को धन्य उपकार नाचे क्या ब्रह्म नाचना सादे देश भाषा करे अर्थ को प्रकाश करो जाते मंद बुद्धि के होत अर्थ भाषा जाके मंद बुद्धि के होत अर्थ भाषा जो लक्ष्मी के निलय रूप अनारिनाशी प्रभु को आत्मानुशासन और जनों को है शिव का हे आत्मन दुख से डरता हर सुख जीवन सागरता इसीलिए मैं दुखारी मधुर पाती उपदेश
गुणभद्र आचार्य रचित आत्मानुशासन ग्रंथ अपने स्वाध्याय कही रहा है। आ ग्रंथ में व्यवहार की भाषा बताई है। आ संसार में अपने केवा केवा दुखों भोगवा पड़े वर्णन करवामां आव्युं छे। गाथा बाय गाथा जेवी रीतना छ धारा की तल्ली धारा से वर्णन करे तो चार गति में जीव जे दुख भोगवे छे एनु वर्णन छे। हवे एमां समजो त्यां मनुष्य गति ना दुख नु वर्णन तो खाली बे गाथा में कही दीधुं। केवी रीतना कीधुं કે ભાઈ જન્મ વખતે ઘણું દુઃખ છે, બાલકન એને જ્ઞાન ન લે, કરવાનો સમય ચલની રત રહ્યો, અર્જુન મૃતક સમ ગુડા બનો કેસે રૂપ લખે અપનો આજે ઈ જાતા ન્યા પણ આવશે જોઈએ, પણ ત્યાં તો બસ આવી રીતના બે જાતામાં કહી દીધું અને અહીંયા એ જ વસ્તુનું ખૂબ ડિટેલમાં આપણે વર્ણન જોઈ રહ્યા કે મનુષ્ય ભાવમાં જીવને કઈ કઈ જાતના દુઃખ ભોગવવા પડે છે। तो परिवार ने कारण शू थे, शरीर ने कारण शू थे, इच्छा ने कारण शू थे, भोगों ने कारण शू थे, एक एक वस्तु नु खूब विश्लेषण कर गुणभद्र आचार्य अपने अहिया वर्णन करपज शू पर्पज शू आ बधु वर्णन करवा जीवे संसार मांथी दुख हासिल थाय तो त्यांथी वैराग्य आवे अने धर्म मां जीव लागे। ખરેખર ધર્મ પ્રાપ્ત કરવાની પદ્ધતિ અહીંયા છે, ખ્યાલ આવે કે કેવી રીતના જીવ સુખ પ્રાપ્ત કરે, પણ એને સુખ પ્રાપ્ત કરવા માટે પહેલા જે અંદર થી એક મોટિવેશન આવવું જોઈએ કે નહીં, એક અંદર થી એને જુસ્સો આવવો જોઈએ કે નહીં કે હા સંસારમાં બધે દુઃખ જ છે અને આ પ્રયત્ન કરવો પડશે, એના માટે આ શાસ્ત્ર કાર્ય કરે છે, ખ્યાલ આવ્યો? શ્રીમદજી લખે છે ને, જ્યાં જોઉં ત્યાં રાગ ને દ્વેષ હા એવું કઈ છે ને ગાથા. બહારથી જુઓ તો જે વ્યવહારી જન છે એ વ્યવહારી જન ને શરીર, આપણું ઘર મકાન, કપડા આદિ, પૈસા આદિ, ગાડી બંગલા એ બધું દેખાય છે. એ બધા તો સંયોગો છે, એ બધા તો જીવના ઉદયો પણ નથી. ખ્યાલ આવે છે? હવે આ દુનિયામાં જેવી વ્યવસ્થા છે એવી વ્યવસ્થા તો બધા જીવો માટે છે ને, કોમન જેવી રસ્તા છે, સમજો. તો રસ્તા પર ખાડા છે તો ખાડા બધા જીવો માટે કોમન છે ને, તો કયા જીવના કર્મને ઉદયને કારણે રસ્તા પર ખાડા છે બોલો. એવું કઈ નથી ને, આ તો સંયોગો છે. એને કારણે જીવને દુઃખ સુખ છે જ નહીં. જીવને સુખ દુઃખ કોને કારણે છે? જીવને સુખ દુઃખ પોતાના રહેવાની ભાવોને કારણે. ખ્યાલ આવે છે? જો ખૂબ ઊંડો વિચાર કરો ને, તો જીવ અમે પરપદાર્થમાં કઈ કરી શકતું નથી, અને પરપદાર્થની વસ્તુ એને સુખ દુઃખ આપતી પણ નથી. હવે કોઈ વ્યક્તિ હોય, એને શરીર પ્રત્યે બહુ મોહ હોય, બહુ મોહ હોય, હવે એમાં થોડું કઈક બગડે એટલે કઈ કઈ ફળ લાગી જાય, અથવા તો કઈક આઉટ ઓફ શેપ થવા લાગે, કે જરા એને કઈક હેલ્થ પ્રોબ્લેમ આવે, તો આકુલિત વ્યાકુલિત થઈ જાય. તો આકુલિત વ્યાકુલિત પેલા જરા કઈક સ્પોટ ને કારણે નથી, કેમ કે બીજા લોકો એવા છે કે જેને તો આખા ચિત્રામાં જાય અને એને કઈ પ્રોબ્લેમ નથી. કેમ કઈ પ્રોબ્લેમ નથી? કેમ કે એને મોહ નથી, અને મોહ નથી એટલે ત્યાં ઈચ્છા નથી, એવી આશા નથી કે ભાઈ આવું જ રે, એવી આ તો થવાનું છે, એવું એને એક્સપેક્ટેડ છે. એને એ જાતનું દુઃખ નથી, જો એ જાતનું દુઃખ નથી, બાકી દુઃખ તો એમને ઘણા છે. ખ્યાલ આવે કે નહીં? તો જીવને સુખ દુઃખ કોને કારણે છે? કે પોતાના મોહ અને પોતાના રાગાદી ભાવને કારણે. એટલે ખરેખર જીવે પુરુષાર્થ ક્યાં કરવાનો? જીવે પોતાનો પુરુષાર્થ ક્યાં કરવાનો છે? કે કેટલી શ્રેષ્ઠતાથી આમ વિરેન્દ્ર ભગવાનની સામે આપણે બેસીને ધ્યાન કરીએ છીએ, કે હમણાં સિદ્ધ ચક્ર વિધાનની બધી સીઝન છે, તો આટલી પૂજા કરે તો કેટલા કલાક આપણે પૂજામાં બેસી શકીએ છીએ? ખ્યાલ આવે? કોણે કોણે કર્યું છે સિદ્ધ ચક્ર વિધાન? કોઈ નથી કર્યું. ક્યારેક તો આપણા જીવનમાં કર્યું હશે ને, તો છેલ્લી પૂજામાં 1024 અર્ઘ આવે છે સિદ્ધ ભગવાનના નામ. સિદ્ધ ચક્ર વિધાનમાં શું છે? સિદ્ધ ભગવાનના નામથી એમના ગુણાનુવાદ કરે છે. તો 8 પૂજા હોય, 8 દિવસ, એમાં પહેલી પૂજામાં 8 અર્ઘ, બીજી પૂજામાં 16, ત્રીજી પૂજામાં 32, પછી 64, એવી રીતના જીનેન્દ્ર ભગવાનના અલગ અલગ વિશેષણોની એમની પૂજા કરે. તો આપણી તો ગાડી કેવી વાગે એમાં, કેમ કે 8 દિવસમાં પૂરું કરવાનું છે, એટલે ગાડી ગ્રામ ત્યાં એવી વાગે એક્સપ્રેસ ટ્રેન કે અરે નિર્વામી દીધો, અરે નિર્વામી દીધો, શું લખ્યું છે વાંચવાનો ટાઈમ પણ ના મળે. પણ કહેવાનો મતલબ શું છે કે એ માપદંડ શું એ છે કે ભાઈ આપણે પૂજા કરી લીધી, આમ 3 કલાક બેઠા, 4 કલાક બેઠા, એક જગ્યાએ એક છે એક પોઝિશનમાં અમે બેસીને ભગવાનની પૂજા કરી, એનાથી જીવના સુખ દુઃખનું માપદંડ છે? એનાથી માપદંડ છે નહીં. માપદંડ તેનાથી છે કે અંદરથી એને ભગવાન પ્રત્યે કેટલો ઉમળકો આવ્યો, એને કર્યા પછી ભાવ કેવા થયા કે હા જો આજે મેં જો ત્યાં શુભ ભાવની જ વાત છે, હજી સમય સાથીને આપણે ઉપાડશું તો પેલા ભૂમિકા તો બનશે. તો જીવને સુખ દુઃખ તેને કારણે લાગે છે? પોતાના જ ભાવોને કારણે લાગે છે. મોહ રાગ દ્વેષ ભાવને કારણે જીવ દુઃખી થઈ રહ્યો છે સંસાર. મારે મેઇન તો એન્ફોર્સ શું કરવું છે કે દરેક જીવ દરેક ક્ષણે પૂરું જીવન પોતાના રાગાની ભાવોને કારણે દુઃખી જ છે. જ્યાં સુધી એવી તીવ્ર દુઃખની ભાવના આપણને નહીં ભાસે, ત્યાં સુધી આપણે સુખ માટે કોઈ પ્રયાસ નહીં કરીએ. ખ્યાલ આવે છે કે? એના માટેનું આ શાસ્ત્ર છે. જો ગાતા તો આપણે વાંચશું, પહેલા મારે થોડું એક ભાવ વાચન પૂર્વક તમને ફીલ કરાવવાનું છે.
સમજો કોઈ નો બિઝનેસ આવી હોય, આપણો બિઝનેસ આવી હોય, શું ચાલે થોડો દિવસ માતા આખો દિવસ નીકળ ચાલે છે, આ કરવાનું છે, ઓલા પેલું કરવાનું, ઓલા પલાનું કરવાનું, ઢીકણું કરવાનું, એને નિરંતર ભાવના શેની છે, શેની છે કે હું કેવી રીતના સક્સેસ મેળવું, ભાવના કેવી છે કે હું કેવી રીતના સક્સેસ મેળવું. સક્સેસ ની પરિભાષા શું હોય? હવે જેવી રીતના બધા માટે જેવી રીતના ભાઈ સંગીતભાઈ સમયક તું ઘર બનાવે છે, તો એવી રીતના પ્રોજેક્ટ એકદમ ફર્સ્ટ ક્લાસ ટાઈમમાં પતી જાય, એકદમ ટાઈમમાં વેચાઈ જાય, સક્સેસ. અમારી જોબ વાળાઓને સક્સેસ ની શું પરિભાષા હોય? કે ભાઈ મેનેજર ખુશ, બોસ ખુશ, એટલે આપણે ખુશ, બરાબર, એ અમારું સક્સેસ. કોઈ બિઝનેસ વાળાને સક્સેસ શું હોય? કે ભાઈ આપણે કેટલું વધારે પ્રોફિટ બનાવ્યું, કેટલું મલ્ટિપલ આપણે કર્યું, કેટલું આપણું ઇબિડા વધી જોવા દે. લેડીઝ ને સક્સેસ શું હોય? કે ભાઈ અમે કઈ નવી રેસીપી બનાવી તો કેટલી સરસ બની, કેટલા લોકો લોકોને કર્યા, અથવા કોઈ બિઝનેસ વાળા હોય એમાં પણ તો સેમ જે અહીંયા અપ્લાય થાય છે. એવી રીતના કહેવાનો મતલબ શું છે કે વી આર કોન્સ્ટન્ટલી ડ્રિવન ટુ અચીવ સમથિંગ, જે આપણું કોન્સ્ટન્ટ મૂવિંગ ટાર્ગેટ છે. કઈક આપણે અચીવ કર્યું છે. હવે સમજો કે અમારી કંપનીનું એક્ઝામ્પલ લઉં, અમે લોકો અમુક રિઝલ્ટ અચીવ કરીએ, સમજો 20% અચીવ કરીએ, તો નેક્સ્ટ ક્વાર્ટરમાં એમાં આગળ, હવે આ તો થઈ ગયું, હવે 22%, પછી 25, પછી હા, કોન્સ્ટન્ટ મૂવિંગ ટાર્ગેટ હોય અને તમે ક્યારેય અચીવ કરો એનું તમે કઈ માણી જ ન શકો, એટલે તો તમે બીજી વસ્તુમાં આગળ આગળ ભણવા લાગો. ખ્યાલ આવે છે? અચ્છા, ચલો આપણા ફેમિલી લાઈફમાં વિચાર કરો કે સવારે ઉઠ્યા ત્યારથી આપણો શું કાર્યક્રમ છે, કે ભાઈ કેવી રીતના આપણે કેવું ઇમેજિન કરતા હોઈએ, કે ભાઈ એવું કંઈક આપણો હેપી મોમેન્ટ આવે કે બધા સાથે બેઠા છે, ચર્ચા કરે છે, હસી મજા કરે છે, એવું ક્યારે આવે નહીં, કેમકે બધા પોતપોતાના કામમાં એવા બિઝી હોય, પોતપોતાના ભાવોમાં જીવ નિરંતર એટલો ડૂબેલો છે કે એને શાંતિથી વિચાર કરવાનો ક્યારે ટાઈમ મળતો નથી. આ વસ્તુ એવી છે ને કે જીવ પોતે ભેદ જ્ઞાન કરીને પોતાના ભાવોને ઓળખે ને તો એને ખ્યાલમાં આવે છે. જેવી રીતના સમજો કે આપણે આપણે આપણું ડેલી લાઈફ વિચાર કરો તો આપણે શું કરતા હોઈએ કે જમવાનું ખાવા પીવાની વસ્તુ હોય, આપણું જે પણ ઓક્યુપેશન હતી હોય એ હોય, આપણા એક આસમજો ટીવી સિરિયલ કે કંઈક જોઈ છે, સવારમાં ભગવાનની પૂજા ભક્તિ આવી ગઈ છે, એ ભગવદ્દેશનું પ્રવચન આવી જાય, એ આપણો દિવસ, બરાબર, આ આપણો દિવસ. હવે એ દિવસ દરમિયાન આપણે વિચાર કરીએ તો સવારના મંદિરમાં આવ્યા, ભગવાનના દર્શન આદિ કર્યા, ગુરુદેવજીનું પ્રવચન સાંભળ્યું, અંદરથી કેવો ભાવ આવ્યો? આજે તો બહુ મજા આવી, કેવા સૂક્ષ્મ સિદ્ધાંત, બહુ મજા આવે, કેવું આપણું લક્ષ્ય ક્યાં છે? કે ગુરુદેવજીએ કેટલું સરસ પ્રવચન આવ્યું, એમાં આ આવ્યું, આ આવ્યું, આ બહુ મજા આવી, આત્માનો આનંદ આવ્યો, શાંતિ મળી, મજા તેની આવી, કઈ બીજું સાંભળીને મજા આવી, કેટલું સરસ ઉદાહરણ આપ્યું, આ આપણી સાથે બેઠું, આમ કર્યું, કેવું કર્યું, બરાબર. ચાલો આગળ વધુ, સવારે કઈક નાસ્તા પાણી આપણે કર્યા, અથવા બપોરના કઈક આપણે જમ્યા, કે જે પણ આખા દિવસ દરમિયાન જે પણ આપણું ઇનટેક આઉટટેક વધારે, કે ભાઈ આજે તો આમ જરા જલ્દી જમ્યા, સરસ મજા આવે, એટલે કઈક નવી આઈટમ ચાખી, આમ કે, અથવા તો આજે બધું બરાબર રહ્યું, કઈ તકલીફ ન પડી, આજ બધું. વિકલ્પ તેના આવે છે, જો આપણે બહારની ક્રિયાને હું આપણા રાગાદી પરિણામ સાથે જોવાની ટ્રાય કરું છું, વિકલ્પ તેના આવે છે આખો દિવસ, કે શરીરને શું થયું કે નહીં, જીભને ભાવ્યું કે નહીં, અને એનાથી આપણી ઇન્દ્રિયો સેટિસ્ફાઈ થઈ કે નહીં, ખ્યાલ આવે છે? અને એને કારણે જો ક્યારેક થઈ હોય તો એ જાતનું સુખ માને છે, અને ન થઈ હોય તો એ જાતનો દુઃખી થઈ કે ખેદ જીભ ન થાય છે, બરાબર. ચલો આગળની એક્ટિવિટી, આપણા દિવસ દરમિયાન કંઈક તો આપણે વિચાર કરી રાખ્યો ને કે આજે આ પૂરું કરશું, આજે આટલી અપોઇન્ટમેન્ટ લેશું, આજે આની સાથે મળશું, આમ કરશું, હવે જો એ કાર્યક્રમ એ પ્રમાણે થાય તો એ ઇમોશન થ્રુ આપણે જઈએ. ઇમોશન એટલે એ જાતના ભાવો થ્રુ જીવન દરમિયાન કોઈની સાથે કોઈ ડિફિકલ્ટ મીટિંગ હોય તેની સાથે આર્ગ્યુમેન્ટમાં પણ ટાઈમ જાય છે, અને કોઈની સાથે કંઈક કન્સ્ટ્રક્ટિવ મીટિંગ થાય તો એ કંઈક ચલો કંઈક નવું ક્રિએટ કર્યું એ જાતના અંદરથી આપણને એક સક્સેસનું એક ઓલું આવે છે, ફિલિંગ આવે છે. હા ચલો આજે વી અચીવ સમથિંગ, ખ્યાલ આવે છે. એમાં પણ વિકલ્પો તેના થયા કે કાં તો એ રાગના ભાવ થયા કે ચલો કંઈક અચીવ થયું છે, અથવા દ્વેષના ભાવ થયા કે આજે આ ન થયું, આજે તો આજે દિવસ જ નથી બરાબર, આજે ખબર નહીં એવું કોનું મોડું જોઈને ઉભો થયો, એવરીથિંગ ઇઝ ગોઈંગ રોંગ થાય ને જરા ટુ ડેઝ લાઈક જાય. ચલો પછી આગળ ઘરમાં આવ્યા આપણે શું શું વિચાર કરીએ, એટલે આજે તો આમ થાકી ગયો આખા દિવસ આમ આખા કોઈ કરીને ચલો ઘરે જઈ થોડી શાંતિ મળશે. ઘરે આવ્યા પછી શું થાય, મારો વિચાર કઈ જુદો હોય ઘરે કરવાનો, આજે મને એમ હોય કે આજે હું શાંતિની બેસીસ આમ કર્યું, કોઈ બીજાનો વિચાર કઈ જુદો હોય એને હોય કે આજે જરા બહુ કંટાળે, ચલો આજે ટીવી જોઈએ, અને આજે તો બધું આમ બધા વિકલ્પ સાઈડ પર કરીને આમાં જ આપે. હવે ત્રીજાનો વિકલ્પ કઈ જુદો જ હોય કે ના ના આજે તો જરા બહાર આંખો મારવા જઈએ, ચલો કઈક ફરવા જઈએ, બધાના વિકલ્પ ક્યારે મળે જ નહીં. અને પછી શું થાય કે ભાઈ થોડું જ્યાં સેટલ થાય ત્યાં કે ચલો આજે આ કરી એમ કરીને પછી પોતાની ઈચ્છા પૂરી ન થાય એટલે વળી પાછળ એને એ જાતનું દુઃખ અંદર રહ્યા થાય, અને જેની ઈચ્છા પૂરી થાય એને એમ થાય. કહેવાનો મતલબ શું છે, પૂરા દિવસ કર્યું શું જીવે, જીવે ફક્ત વિકલ્પ એટલે કે રાગ દ્વેષના ભાવો કર્યા, અને જે ભાવો કર્યા એને પોતાના જ્ઞાનથી જાણ્યું, ચાલે બાકીની બધી બહારની એક્ટિવિટી શારીરિક એક્ટિવિટી બધાને દૂર કરો, અને પોતાના જીવની સત્તામાં એ દિવસે શું થયું જો એનો તમે વિચાર કરો તો ખ્યાલ આવે છે કે જે શ્રીમદજી કહે છે જ્યાં જોવું ત્યાં રાગ અને દ્વેષ આખા દિવસ દરમિયાન જે પણ વસ્તુઓ પર આપણે જોઈએ છે ને એમાં રાગ દ્વેષ સિવાય કઈ જતું નથી. જેવી રીતના જો એક આમ અનુભવથી વિચારી શકાય એવું એક્ઝામ્પલ આપે, સમજો આપણે ન્યૂઝ જોતા હોઈએ તો ન્યૂઝ ચેનલમાં શું આવે કે આને રશિયાએ આના પર આમ કરી નાખ્યું એને કારણે વર્લ્ડ ઇકોનોમીમાં આ પ્રોબ્લેમ થઈ ગયો, પછી બીજું ન્યૂઝ શું આવે કે આજે અમેરિકામાં આને આમ જઈને શૂટિંગ કરી નાખ્યું 10 લોકો મરી ગયા, ત્રીજો ન્યૂઝ શું આવે કે ભાઈ આજે અહીંયા કોઈ કે કોઈ બીજાનો રેપ કરી નાખ્યું આમ થઈ ગયું, અને પછી ચોથો ન્યૂઝ શું આવે આજે કંઈક ધરતીકંપ થયું કે બોમ્બ ફાઈટર આ પડી ગયું આટલા લોકો મરી ગયા. આપણને શું થાય 10-15 મિનિટ જોયા પછી શું થાય, અરે બાપરે કેટલું ડિપ્રેશન છે બધે, આ મરી ગયા તે મરી ગયા આ થઈ ગયું તે થઈ ગયું, કેવું ફિલિંગ આવે કે ભાઈ આપણે જ્યાં જોવું ત્યાં દુઃખ જ દુઃખ છે, ખ્યાલ આવે છે એ ફિલિંગ આવે કે નહીં ન્યૂઝ જોયા પછી. બસ ઊંડો વિચાર કરો ને તો આપણા જીવનમાં પણ એ ફિલિંગ આવી જોઈએ કે ભાઈ જ્યાં જોવું ત્યાં તો વિકલ્પના ઝાડ જ છે અને રાગ દ્વેષના ભાવ નિરંતર ચાલ્યા છે. પાછું આપણા દરેક જણના હવે આ તો પોતાના તત્વચિંતનનો વિચાર છે, તમે ઊંડો વિચાર કરો દરેકે દરેક જણના હૃદયમાં વર્તમાન પર્યાયમાં કાંઈક ને કાંઈક એવી તીવ્ર ઈચ્છા હોય છે કે તીવ્ર ઈચ્છાને કારણે જીવ નિરંતર અંદરથી બળતો રહે છે, અને આ ઈચ્છાઓ બદલાય છે. હવે સમજો કે વર્તમાનમાં ભાઈ આ તો એક્ઝામ આપતી હોય છોકરી, એની તીવ્ર ઈચ્છા શું હોય ટેમ્પરરી કે ખૂબ મહેનત કરું અને એના માટે પાસ કરું આમ કરું તેમ કરું, તો એ આપણે જો 1-2 મહિનાનો પીરિયડ છે એમાં જાય કે એ તીવ્ર ઈચ્છાની પૂર્તિમાં જ ઉતરે છે, તો ત્યારે અંદરથી જે ઈચ્છા છે એની સાથે જીવના પરિણામોમાં પણ એવા રાગારી ભાવ નિરંતર ચાલ્યા કરે છે, ખ્યાલ આવે છે. પછી અમુક કંઈક આપણી પ્રોજેક્ટ ડેડલાઇન હોય તો ત્યારે શું હોય કે ભાઈ બસ આ આટલો આપણું મંથ એન્ડ આવે યર એન્ડ આવે તો કેવી પરિસ્થિતિ હોય કે ભાઈ તો અત્યારના તો બીજું બધું સાઈડ પર હોય તો મારે આ બધું કરવાનું છે, આ એક વાર પાર પડી જાય પછી જીવીશું, ચાલે પછી જીવીશું ભાઈ પહેલાં તો આ પૂરું કરવાનું, આ અંદર થી આપણી શું છે? આ એવી તીવ્ર ઈચ્છા, એવા રાગાદી ભાવના પરિણામ છે. એ પરિણામ જ જીવને દુઃખદાયક છે. ખ્યાલ આવે છે? જો આટલા ઉદાહરણ આપ્યા, હવે વિશેષ વિચાર કરજો કે જીવ કેવા અંદર થી નિરંતર ઈચ્છાના ઈચ્છાને કારણે રાગાદી ભાવોના પરિણામ દર સમયે નિરંતર કન્ટિન્યુઅસ થ્રુઆઉટ ધ લાઈફ કર્યા કરે છે. અને એને તોડવાનો ઈલાજ શું છે? એને તોડવાનો ઈલાજ એક જ છે કે ત્યાંથી હટીને જો પોતાના આત્મ સ્વરૂપના વિચારમાં આવે તો જ એને શાંતિ મળે છે. એના સિવાય કોઈ એવી જગ્યા નથી કે જ્યાં જીવને શાંતિના પરિણામ થઈ શકે. હવે આના પર વિચાર કરો, વિશ્વના અનેક જુદા જુદા ધર્મ છે, એ જુદી જુદી જગ્યાએ તમને લગાવે છે શાંતિ માટે. કોઈક તમને ઈશ્વરની ભક્તિમાં લગાવશે, કોઈક તમને સમાજ સેવામાં લગાવશે, કોઈક તમને ભાઈ બધું ભૂલીને અંદર શ્વાસ ઉપર તમે ફોકસ કરો એના ઉપર લગાવશે તો એ ક્યાંય શાંતિ મળતી નથી. જયારે જીવ આત્માના અનુભવમાં ડૂબે છે, એ એક જ જગ્યા એવી છે જ્યાં જીવને પૂર્ણ રીતે શાંતિ મળી શકે. એ જ એક સુખનો ઈલાજ છે. એટલે ગુરુદેવ શ્રી કહે કે આજે કરો, કાલે કરો, ગમે ત્યારે કરો, કરવાનો એક જ કામ છે. ખ્યાલ આવે છે? જો આપણે આ ગાથા લઈએ છીએ કે જે જીવ આવું કરે છે એને કેવું ધન્ય છે, એના માટેની આ ગાથા છે. ગાથા નંબર 88 બુકમાં પેજ નંબર છે 81. જો જ્ઞાન જ્યોતિવંત જીવ ધન્ય રહે. ખ્યાલ આવે? ગાથાનું ટાઈટલ શું છે? જ્ઞાન જ્યોતિવંત જીવ ધન્ય રહે. આ ગાથા કેવી છે? કોઈ સસ્પેન્સ મૂવી હોય ને એના જેવી છે. કે તમે વાંચો ને તો પહેલા પેરેગ્રાફમાં ત્યાં સુધી તમને સ્ટોરી અનરાવેલ ન થાય. જ્યાં સુધી છેલ્લા પેરેગ્રાફમાં વાંચો ત્યારે સ્ટોરી અનરાવેલ થાય. એટલે તમે શાંતિથી જોજો આપણે વાંચશું. જો તું મોહ કે મુખ સે દૂર વિચરતે હુએ કઠોર આચરણ પાલને વાલા હૈ. કોની વાત કરે છે? મુનિરાજની અથવા કોઈ જ્ઞાની ધર્માત્મા હોય કે પોતાના આત્માના ઊંડાણમાં ડૂબકી લગાવતા હોય, શરીરનું ધ્યાન ન આપતા હોય અને શરીરની જે પરિસ્થિતિ થાય એની વાત ચાલી રહી છે. તું મોહ કે મુખ સે દૂર વિચરતે હુએ કઠોર આચરણ પાલને વાલા હૈ, તેરે દ્વારા પૂર્વ મેં અચ્છી તરફ પાલા હુઆ શરીર, જ્યાં શરીરને પહેલા એ આત્મામાં લીન એટલે આત્માનો પુરુષાર્થ કરવાની પહેલા જયારે સંસારમાં હતા ત્યારે સારી રીતે શરીરને પાળતા હતા, તો અચ્છી તરફ પાલા હુઆ શરીર હિરણીઓ દ્વારા દેખા જાતા હૈ, અથવા બધું ધન્ય હૈ. યહ બાત આગામી ક્ષણ મેં કહેવાય. ખ્યાલ આવે? આ થોડું કન્ફ્યુઝિંગ છે, સમજાય એવું નથી. લાસ્ટ પેરેગ્રાફ સુધી રાહ જુઓ. જો અહો નિરંતર સુખ સામગ્રી સેવન કરતી રમણીકે ચંચલ એવં અતિ રમણીય મનોહર કમલ નયન દર્શે યૌવન મેં અર્ચિત ધન તેરા ધન્ય જગી જન જ્ઞાન જ્યોતિ હિરણી તુજકો દેખે મન મેં હોતિ કે કોઈ જીવ સમજો કોઈ રાજા મહારાજા હોય સંસારમાં હોય અને પુણ્ય ઉદય વશ શરીરની એવી વ્યવસ્થા હોય એવી શાંતિ હોય કે એના શરીરને અન્ય લોકો પણ અતિ ઉત્સાહથી જોતા હોય. કે અન્ય લોકો કેવા છે? કે જે સારી રીતે સુખ સામગ્રીનું સેવન કરી રહેલી એવી રમણીઓ છે. જો આપણે અર્થ વાંચીએ તો થોડો ખ્યાલ આવશે. ગૃહસ્થ આશ્રમ ને અચ્છી તરહ સુખો ને પલા ઓર મનોહર અંગ સે યુક્ત, આ કોની વાત ચાલે છે? ઓબ્ઝર્વર ની વાત ચાલે છે. જે આ જીવને ઓબ્ઝર્વ કરે છે એ કેવા છે? એ ગૃહસ્થાશ્રમ ને અચ્છી તરહ સુખો મે પલા ઓર મનોહર અંગ સે યુક્ત સ્ત્રીઓ કે ચપલ નેત્ર કમલો દ્વારા સન્માનિત. કોઈ રાજા મહારાજાનો જે રાજકુમાર હોય ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે એનું શરીર કેવું સુંદર હોય કે જે સ્ત્રીઓ હોય એ સ્ત્રીઓ પણ પાછી એટલી પુણ્યવંત હોય ખ્યાલ આવે ને, એમના શરીરની કાંતિ ને બધું પણ એટલું ઉત્કૃષ્ટ હોય. અને એવી સ્ત્રીઓ પણ જેમના શરીરની કાંતિને કમલ નેત્રો દ્વારા સન્માનિત કરે છે, એટલે પુણ્યનો ઉદય કેવો હશે? ખ્યાલ આવે ને? એની વાત ચાલી રહી છે કે મનોહર અંગ છે યુક્ત સ્ત્રીઓ કે ચપલ કમલો, ચપલ નેત્ર કમલો દ્વારા સન્માનિત, એવમ રમણીય શરીર થા. કે ભાઈ આ રાજકુમાર નું શરીર કેવું હતું? કે આવું રમણીય હતું કે જેને ઊંચામાં ઊંચા પુણ્યધારી સ્ત્રીઓ પણ એને સન્માનિત કરતી હતી. બરાબર? પરંતુ અબ યૌવન અવસ્થાને, હવે શું થયું કે યૌવન અવસ્થાને બોધિ પ્રાપ્ત એવમ પૂજ્ય હોને પર તેરા યહ શરીર ભસ્મ હો ગયા. શ્રીમદજી કહેતા હતા કે ભાઈ મારા તો બે બગીચા છે. કયા બે બગીચા છે? કે ભાઈ એક આત્માનો બગીચો છે અને એક આ શરીરનો બગીચો છે. પહેલા શું અવસ્થા હતી? કે પહેલા શરીરના બગીચામાં વ્યવસ્થિત રીતે પાણી પાતા હતા તો એ સ્ફુલિત સ્ફલિત હતો, પણ જ્યાં હવે આત્માના બગીચામાં અમે પાણી નાખતા થયા તો ઓટોમેટિકલી આ શરીરનો બગીચો શું થયું? કે ભાઈ સુકાઈ ગયો, સુકાઈ ગયો. આપણે જો કદાચ પહેલા પણ વાત કરી છે, આપણા પેઇન્ટિંગ ને બધા હોય ને તે તો બધા બહુ સુંદર હોય, કઈ રિયલમાં મુનિરાજ આવા હોય એવી જરૂરી નથી. તમે જંગલમાં જો ભાગ્યવશ આપણને ક્યારેક કોઈ મુનિરાજના દર્શન થઈ જાય તો મુનિરાજને તો અસ્નાનતાનો ગુણ છે, ક્યારેય કોઈ સ્નાન આદિ કરતા નથી, કેસ લો ચાલી કરે છે, તો આવું ક્લીન શેવ આદિ જોવા ના મળે ને, તો કેવા દેખાય? કે ઋતુ અલગ અલગ હોય, કદાચ પરસેવો આદિ થયો હોય, ખૂબ ધૂળ માટી ઉડતી હોય, શરીર આદિ પર મેલ દેખાય, આડા અવડા જે ઝીણા ઝીણા આદિ વાળ હોય આડા અવડા બધા દેખાય, એ જાતનું શરીર એમનું દેખાય. પણ એ જાતનું શરીર કેમ એવું છે? કેમ કે શરીરના બગીચામાં પાણી નથી પડતું. ખ્યાલ આવ્યો કે નહીં? આપણી નજર ક્યાં જવી જોઈએ? એમના શરીરની અવસ્થા પર નહીં, એની આત્માની અંદરની ભૂમિકા ઉપર આપણી નજર જવી જોઈએ. ખ્યાલ આવે ને? એમની વિકરાકતા ઉપર, એ ખરેખર મુનિરાજનો પરિચય છે. તો આ જીવ કેવા હતા? કે જયારે યૌવનમાં હતા તો એવા સુંદર રાજકુમાર હતા કે એ ત્યારે શરીરનો બરાબર ખ્યાલ રાખતા હતા, તો ત્યારે એમની એવી કાંતિ હતી. હવે શું થયું? હવે ત્યાંથી નજર હતી, હવે નજર કેના પર ગઈ? કે યૌવન અવસ્થામાં બોધિ પ્રાપ્ત. બોધિ પ્રાપ્ત એટલે શું? બોધિ એટલે ખરેખર જ્ઞાન. કારણ કે સંસાર અવસ્થામાં છે એટલે કેવળ જ્ઞાન તો વાત નથી. તો આ કયું જ્ઞાન છે? કે સમ્ય જ્ઞાન છે. ખ્યાલ આવે ને? યુવાન અવસ્થામાં હવે એમની નજર શરીર આદિથી હટીને જ્યાં આત્માના બગીચામાં ગઈ તો સમ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. અને પૂજ્ય હોને પર, પૂજ્ય હોને પર એટલે શું? પૂજ્ય કોણ હોય? આપણે જૈન ધર્મની પ્રણાલી પ્રમાણે પૂજ્ય કોણ હોય? જે વિતરાતા પ્રણિત દેવ શાસ્ત્ર ગુરુ છે ને, એ જ પૂજ્ય હોય આપણા જૈન ધર્મ પ્રમાણે. ખ્યાલ આવે ને? તો વિતરાગી દેવ, દ્વાદશાંગી જીવાણી અને નિર્ગ્રંથ મુનિરાજ આ આઠ દ્રવ્યથી પૂજ્ય છે. તો હવે પૂજ્યતાને પ્રાપ્ત થયા એટલે કે એમણે મુનિ દશા લીધી. ખ્યાલ આવ્યું ને? પૂજ્ય હોને પર તેરા વહ શરીર ભસ્મ હો ગયા. અતઃ વન મેં, હવે વનમાં છે. કેમ થી વનમાં છે? કેમ કે મુનિ થઈ ગયા. ખ્યાલ આવે? તો વનમાં હવે જોનાર કોણ છે? હવે પેલી હજી કમલ નયનીઓ નથી જોવા જોનાર, હવે કોણ છે? કે હરિણીઓ એમને જોનાર. ખ્યાલ આવે? તો વન મેં હરિણીઓ દ્વારા કમલિની કી આશંકા સે દેખા જાતા હૈ અતઃ તુ ધન્ય હૈ. વનમાં મુનિરાજ બેઠા હોય, પેલા શૌચાલયમાં આવે છે કે ગાથા ભૂલી ગયો, પણ એ હરણી હોય ને એને એક વાર ડાઉટ થઈ જાય કે આ અન્ય વસ્તુ છે એ કોઈ ઝીલ છે કે પથ્થરની શિલા છે? એટલા સ્થિર થઈને મુનિરાજ બેઠા હોય કે ભાઈ મુનિરાજ ને પેલું આવે ને ખાવા કે પૂજા વખતે એ ગાથાનો લાઈન હું ભૂલી ગયો, ઉપર ખાવા કે પૂજા વખતે એવો શબ્દ છે. ઉપર એટલે પથ્થર, કે જાણે પથ્થરની શિલા સમજીને એ પ્રાણી આવીને પોતાને શરીરની ખંજવાળ ખંજવાળે છે મુનિરાજના શરીર દ્વારા, એટલી એમની સ્થિરતા. એટલે હરણીઓ પણ હવે એમને કેવી રીતના જુએ છે કે જાણે આ તો કોઈ એવી સ્થિર વસ્તુ છે, એવી રીતના એમને જુએ છે. જો ભાવા સાચે જીવો કી એસી પ્રવૃત્તિ હૈ કે ઉન્હે જૈસા અભ્યાસ હોતા હૈ વૈસી હી પ્રવૃત્તિ કરતે હૈ. જો કેસી જીવો કી પ્રવૃત્તિ હૈ કે જેવો અભ્યાસ કરે એવા જ એમના એવી જ એમની પ્રવૃત્તિ થાય. જેવી રીતના આપણે એમ કહે ને કે ભાઈ છોકરાઓને નાનપણથી જેવા સંસ્કાર આપીએ તો મોટા થઈને એવા જ થાય. જો આ ટોપિક નીકળ્યો એટલે કોક તો પંડિતજીએ કીધું તો ભૂલી ગયો કે જે બાળકને આપણે નાનપણમાં પાઠશાળાના સંસ્કાર આપ્યા હશે ને તો કદાચ એ યૌવન અવસ્થામાં એમના એજ્યુકેશન માટે ને બીજું જોબ માટે આમ તેમ પણ થઈ જાય તો પણ મોટી ઉંમરે પણ એ સંસ્કારને વશ ફરીથી ધર્મમાં જોડાશે. જ્યારે એને અંદરથી ભાન થશે કે ભાઈ આ કરવા યોગ્ય કાર્ય આ જ છે તો વળી પાછું એ આમાં જોડાશે. પણ જેને નાની ઉંમરમાં એ સંસ્કાર જ નથી મળ્યા તો એને મોટી ઉંમરમાં કોઈ દેવ જ નથી, શરૂઆત ત્યાંથી કરશે. હવે મોટી ઉંમરમાં ચલો આવીને ગુરુદેવજીના પ્રવચન આદિ સાંભળશે, પાછો પાઠશાળામાં તો જવાની એને અંદરથી અચકાટ થશે ને, સિદ્ધાંત જ ક્લિયર નથી અને અધ્યાત્મને સાંભળશે તો બેસ્ટડી કેવી રીતે, ખ્યાલ આવે છે? એટલે અહીંયા કહેવાનું શું માંગે છે કે જીવની કેવી પ્રવૃત્તિ છે કે જેવો એનો અભ્યાસ છે એવી એની પ્રવૃત્તિ છે. જીવનો અભ્યાસ જો બહાર વિષય કક્ષાએમાં પ્રવર્તવાનો હોય તો એને નેચરલી એવું એવું જ જોવામાં આવે કે ભાઈ અહીંયા ત્યાં રખડવામાં જ એનો ટાઈમ જાય છે, ખ્યાલ આવે? એટલે બુદ્ધિપૂર્વક જીવે આ ધર્મ આદિનો અભ્યાસ કરવો જ પડે, કરવો જ જોઈએ. ભલે 15 મિનિટ, 1.5 કલાક, કલાક, 2-4 કલાક મિનિમમ આખા દિવસમાં સ્વાધ્યાય અભ્યાસ કરવો જ જોઈએ, તો જ એને એ જાતના પરિણામ આવશે ને. જો આપણે દિવસમાં એટલો સ્વાધ્યાય ન કરીએ તો એવા વિચાર પણ કેવી રીતના ચાલશે, અને વિચાર નહીં ચાલે તો ધર્મમાં આગળ કેવી રીતના વધશે, ખ્યાલ આવે? ઉપયોગનો વિષય, ઉપયોગમાં શું લાવવું એ જ ખબર નથી, હજી તો કન્ટેન્ટ જ નથી, તો એના પર કામ કેવી રીતના કરશે? પેલા ડેકા તો જોશે ને, ડેકા માટે શાસ્ત્ર સ્વાધ્યાય તો કરવો પડશે કે નહીં? એટલે શું કહે છે, જેવો અભ્યાસ હશે એવી જીવની પ્રવૃત્તિ હશે. એટલે બહુત છે જીવ તો મનુષ્ય ભવ પાકર દુઃખ હી સહે છે. બહોત છે જીવ મનુષ્ય ભવ પાકર દુઃખ હી સહે છે. કેમ કે બહુ જ જીવોને મનુષ્ય ભવ પામીને પણ પશુની જેમ 5 ઇન્દ્રિયના વિષયમાં જ એનો અભ્યાસ છે, 5 ઇન્દ્રિયના વિષયમાં જ એનો અભ્યાસ છે. કે અમૃત ચંદ્રાચાર્ય તો પશુ જ કહી દે છે ને, આમાં હા પશુ કહે છે ને, કે જે જીવે મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને પણ પોતાના આત્માના કલ્યાણ માટે કઈ પ્રયત્ન ન કર્યો તો આ ભવમાં ને પશુ ભવમાં શું કરે? પશુ લોકો પણ નિરંતર કઈ જે ઇન્દ્રિયના ભોગ છે એના માટે સર્ચ કરે છે, ખાવા પીવાની વસ્તુ ગોતે છે, અથવા તો એને પણ થોડું સારું ઘર જોઈએ, એને પણ જરા કઈ ખૂણો જોઈએ, એને પણ બીજા વિષયો જોઈએ, સ્પર્શ ઇન્દ્રિયાદીના, અને આપણને પણ જોઈએ, તો એમાં શું ફરક પડે? જે જીવ ભોગ સામગ્રીને ભોગવામાં જો આખું જીવન વ્યતીત કરે છે તો એવો સિદ્ધાંતમાં નિયમ છે કે ચક્રવર્તી જો દીક્ષા ન લે તો નિયમથી સાતમી નરકમાં જાય, કે ઈરે એના ભોગોમાં ભોગવતો ભોગવતો જ મરી જાય તો નિયમથી સાતમી નરકમાં જાય. ચક્રવર્તી ની પટરાણી હોય ને, એ પટરાણી નિયમથી નરકમાં જ જાય, છઠ્ઠી નરકમાં જ જાય, કેમ કે ઈ આરિકા વ્રત ક્યારેય ન લે એવો નિયમ છે. ઈ ચક્રવર્તી સાથે ભોગમાં જ ડૂબેલી છે, આરિકા વ્રત ક્યારે ન લે અને નિયમ થી મળીને છઠ્ઠી નડક ના જાય. એક જનરલ સિદ્ધાંત સમજી લેવો આપણા જીવનમાં, ભોગોને ભોગવવાની બુદ્ધિ આપણને પાપ જ ઉપજાવે છે. ભોગ મળે છે પુણ્યના ઉદયમાં, કોઈ પણ વસ્તુ આપણને મળે છે પુણ્યના ઉદયમાં, અને એને ભોગવવાની ગ્રંથતા, એને ભોગવવાના ભાવ જીવને પાપ ઉપજાવે. એને પાપાનું બંધી પુણ્યનો ઉદય કરે, પાપ બંધાવે એવો પુણ્યનો ઉદય. આજે વિષય ભોગ સામગ્રી આપણને જે સુખ સુવિધા આ ભાવમાં મળી છે, બહુ ડેન્જરસ છે. જેટલી વધારે સુખ સુવિધા ને એટલા આપણને જાણે એમ બધી બાજુથી ત્રિશુલ છે, એમ સમજો. ખ્યાલ આવે? જેને ઓછી સુખ સુવિધા છે એને ઓછા ત્રિશુલ છે, જેને વધારે છે એને વધારે છે. કેમ થોડો કામ કેમ જશે એટલે? ખ્યાલ આવે છે ને? તો જો મેજોરિટી મનુષ્ય શું કરે છે કે દુઃખ જ દુઃખ, કેમ કે એને ક્યાં પોતાનું એમ પુરુષાર્થ લગાવો એ જ ખ્યાલ નથી. તો નિરંતર એને જેવી ઈચ્છા થાય છે એવી ઈચ્છાની પૂર્તિ મારે ડૂબે છે. ભોગ સામગ્રી ભોગમાં છે એ પૂતગલનો, એ પૂતગલનો સંયોગ છે. જીવના કર્મના ઉદયના નિમિત્ત નૈમિત સંબંધી એ મળી, હવે એને હું કઈ કરું છું એવી માન્યતા જીવની ઈચ્છા છે. પોતાના આત્માનું કલ્યાણ કરો, આપણી દ્રષ્ટિ આત્મામાં લગાવો. હા, હું આત્મા છું, આ બધા મારાથી જુદા છે, એનું પરિણામ એની રીતે છે, મારું પરિણામ જ મારી રીતે છે, એવો નિર્ણય કરો. બસ એ જ કરવા જોઈએ. જો આ વિષય નીકળો ને તો આ શાસ્ત્ર ને જરા ખુલ્લી રાખ્યું હતું, પણ આપણને કોઈ એવો ટ્રાન્ઝેક્શન પોઈન્ટ નહોતો મળતો. જો હું હવે વાંચું, આપણે જે આજે સમયસાજીની ગાથા લીધી ને, એનું જ રેફરન્સ આપું છું કે હમણાં તો વિષય સામગ્રીની વાત થઈ કે ભાઈ ભોગો મળ્યા તો શું કર્યું. ભોગોને કારણે જીવમાં જે પર પદાર્થને જોઈને રાગાદી પરિણામ થાય છે, આ તો ત્યાં તો એનાથી પણ દ્રષ્ટિ હટાવવાની વાત છે. તો આ ભોગો પર તો દ્રષ્ટિ રાખવાની વાત જ ક્યાં એની? સમજાય છે કે નહીં? ખ્યાલ આવે? પર પદાર્થ ઉપર તો નજર નાખવાનો પ્રશ્ન જ નથી, કેમ કે એ તો અમે વિશ્વમાં છે. અરે દુનિયામાં તમે જુઓ તો આટલા પેલેસીસ છે ને આટલા બધું, તેમાં મને શું? ત્યાં અમેરિકા, તમે યુકેમાં જાઓ તો ત્યાં બધા એન્સેસ્ટ્રલ ગામ ગામમાં બધા કેસલ છે કે જુદા. હવે ત્યાં છે વિષયો છે બધું, આપણને શું કહે છે? રત્નપ્રભા પૃથ્વીમાં બધા રત્ન જ પડ્યા છે, તેમાં આપણને શું લાગે પડે? ખ્યાલ આવે ને? હવે આ બધા તો આકાશના ક્ષેત્રે જુદા છે. હવે સમજો આકાશના ક્ષેત્રે નજીક છે, આપણે આ ઘર મકાન આદિ છે જ્યાં આપણી રીતે એની છે, તેમાં આપણને શું એવો વિચાર આપણો થયો? ખ્યાલ આવે છે? હવે એના લક્ષ્ય જે જીવને રાગાદી ભાવ થાય છે કે આ મારું ઘર, આ મારા કપડા, આ મારા ઘર મકાન ગાડી પૈસા આદિ, ત્યાંથી નજર હટાવીને જો અહીંયા શું કહે છે ટીકામાં, છેવટે કહેવામાં આવ્યું કે જે પોતાના અનાદિ અજ્ઞાનથી, હું જો સાંભળજો આ ટીકા જ વાંચું છું, પોતાના અનાદિ અજ્ઞાનથી કોને કારણે જે આ રાગાદી ભાવ થાય છે, કોને કારણે થાય છે કે આપણા જ અનાદિ અજ્ઞાનથી. બરાબર? અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગ રૂપ પર સમયની પ્રવૃત્તિ, પર સમયની પ્રવૃત્તિ એટલે સિમ્પલ ભાષામાં પર પદાર્થને જોઈને જીવમાં ઉત્પન્ન થતા મોહ રાગાદી ભાવો, તેને દૂર કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં પ્રવૃત્તિ રૂપ સ્વ સમયને પ્રાપ્ત કરીને જીવ પર પદાર્થ તરફથી દ્રષ્ટિ હટાવીને જ્યાં પોતાના આત્મા સ્વ સમય પોતાનો શ્રીકાળી શુદ્ધ ભગવાન આત્મા એના પર નજર કરે, તો જ્યાં પર પદાર્થને જોઈને રાગ દ્વેષ ભાવ ઉત્પન્ન થતા હતા, એવી રીતના અહીંયા પોતાને જોઈને જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ઉત્પન્ન થાય છે. જીવની એવી નિર્મળ અવસ્થા, એવી શુદ્ધ અવસ્થા એ કરવા લાગ્યા છે, એ શાંતિના ભાવ કે ધર્મ છે. જેવી રીતના દરેકની નજર હટાવીને આપણે આંખ બંધ કરીને ભગવાન નો વિચાર કરીએ તો થોડું થોડાક પરિણામ મન કે કશાય રૂપ થાય છે ને, તો એ થોડી શાંતિ મળી ને, એ તો બી એ શાંતિ ખરેખર નથી. એ બધે થી જયારે નજર હટાવીને પોતાના આત્મામાં લીન થાય તો બધા વિકલ્પ તૂટી જાય છે, એ ખરેખર શાંતિ છે. આગળ ઘણું છે, આ તો તમે સાંભળજો પ્રવચન પછી શું કરવા યોગ્ય છે આપણા જીવનમાં, એ ખરેખર માલ તો ક્યાં મળે છે. ખ્યાલ આવ્યું કે આપણે હા આ એક પેરેગ્રાફ છે આટલો, પણ ગુરુદેવ કે માખણ નો વિષય છે. એટલે જ્યાં માખણ નો વિષય હોય ત્યાં થોડું તો વધારે ટાઈમ નાખવો જોઈએ. જો આપણે આગળ વાંચીએ તો મેજોરિટી જે મનુષ્ય તો શું કરે છે, આ ભાવમાં દુઃખ નહીં સહેતે હૈ, અર્થાત ઉને દુઃખ સહન હો જાતા હૈ, હો જાતા એટલે દુઃખમાં જ જીવે છે, રાગાની ભાવમાં જ જીવે છે. પરંતુ કુછ લોગ પૂર્વ પુણ્યો દિવસે સુખ સમાધિ સ્ત્રી, પરંતુ કુછ લોગ પૂર્વ પુણ્યો દિવસે સુખ સમાજ સ્ત્રી આદિ કારણો સે બહુત સુખી હોને પર ભી કોઈ મનુષ્ય ને પૂર્વ પુણ્ય ના ઉદય થી સુખ સમાજ, સુખ સમાજ એટલે સમજો ઘર મકાન આદિ જેટલા પણ આપણા સંયોગ હોય છે તે બધું સ્ત્રી આદિ બધું એવું બધું પ્રાપ્ત હોને પર ભી ઉનકે કારણો સે બહુ સુખી હોને પર ભી, આ સુખી એટલે બાર સંસારિક સુખી, આ ખરેખર સુખ નથી, પણ એસા સુખી હોને પર ભી જ્ઞાન હોને પર યૌવન અવસ્થા મે હી દીક્ષા લેકર તપ કરતે હૈ. કેટલા જીવો આપણા માટે ઉદાહરણ રૂપ છે, મહાવીર ભગવાન આદિ ના જીવ નો તમે જુઓ, મુનિનાથ ભગવાન આદિ ના જીવ ના આપણા પુરાણોમાં તમે વાંચો તો ખરો કે કેવા કેવા જીવો કેવા કેવા સુખ સંપત્તિ ના ખજાના છોડીને ચાલ્યા ગયા. યૌવન અવસ્થા મે હી દીક્ષા લેકર તપ કરતે હૈ, ઉન્હે હિરણી જૈસા ચંચલ જીવ, હરણ કેવા ચંચળ હોય ખબર, એને ખબર પડે ને કે ભાઈ અહીંયા કોઈ જીવ છે તો ઘરડી નામ ડરીને મારી જાય, જોવા ઉભું ન રે કોણ છે શું છે. પણ એવા ચંચલ જીવો પણ આજે તપ કરનાર મુનિને કેવા જાણે છે કે ચંચલ જીવ જલે હુએ ફૂટ કે સમાન દેખતા હૈ. કોઈ વૃક્ષ હોય એ વૃક્ષ જયારે હજી ગ્રીન હોય તો પણ હલે હવાથી, હવે એક વાર બળી જાય તો કેવું થઈ જાય કે જાણે આમ એકદમ ઓલા તૂટ એટલે જાણે આમ સુથરું હોય ને એના જેવું થઈ જાય. હવે એને કાંઈ પણ થાય ને એમાં હલન ચલન કઈ થાય જ નહીં, સ્થિર છે એક જગ્યા, એ મુનિરાજ એવા થઈ ગયા છે. અતઃ દેહ જીવ ધન્ય હે સર્વ પ્રકાર સ્તુતિ કરને યોગ્ય. કહેવાનો મતલબ શું છે કે ચંચલ જીવો બહારના વિષયોમાં પોતાની બુદ્ધિને રમાવે છે અને રાગારી ભાવોમાં દુઃખી થાય, જયારે જ્ઞાન પ્રાપ્ત બોધિ પ્રાપ્ત જ્ઞાની જીવ પૂજ્ય પદ ને પ્રાપ્ત મુનિરાજ એ કેવા છે, પોતાના આત્મામાં જ પોતાની બુદ્ધિને રમાવે, બીજા શું કરે છે એનો વિચાર નથી, અહીંયા પોતાનું જ્ઞાન એમના પોતાના આત્મામાં છે, એક જગ્યાએ સ્થિર થઈ જાય. હવે એમને બીજા લોકો જુએ છે, જ્યાં આપણી નજર બીજા ઉપર છે કે બીજા શું કરે છે તો કઈ હાસિલ નથી થતું. આપણી નજર ત્યાં પોતા ઉપર કરી કે હું મારામાં સ્થિર છું જેને જે કરવું એ કરે તો બધા જોવા આવે. ગુરુદેવશ્રીએ ધર્મની પ્રભાવના કેવી રીતના કરી, ગામો ગામ જઈને ભાઈ બધા જૈન ધર્મ બધા જૈન ધર્મને સાંભળો એને માનો આમ કે એવું એમણે કર્યું, એ તો એક જગ્યાએ સ્થિર થયા સોનગઢમાં પોતાના આત્મામાં સ્થિર થયા, ભાઈ જેને આવવું હોય આવો સાંભળવું હોય સાંભળો અને પોતાનું કલ્યાણ કરો, તો બધા લોકો આવ્યા. સાઉથ ઇન્ડિયામાં જઈને જયારે અમે મોમબત્તીનો ત્યાગ કર્યો તો 3 વર્ષ સુધી એક ઓરડામાં જ રહ્યા કે ને, તો લોકો સામેથી આવ્યા. ખ્યાલ આવે ધર્મની પ્રભાવના કેવી રીતના થાય, પોતાની આત્મપ્રભાવના કરે તો ધર્મની પ્રભાવના, બહાર ધર્મની પ્રભાવના કરવાથી ક્યારેય ધર્મની પ્રભાવના થતી નથી. ખ્યાલ આવે જો દેખો આત્મજ્ઞાન થી કોઈ એસી ની મહિમા હૈ, કેવી મહિમા છે આત્મજ્ઞાન ની. હવે 3 વસ્તુ 3 એક્ઝામ્પલ આપે છે,
परम सुखी तीर्थंकर और चक्रवर्ती भी परम सुखी केम कीधु तीर्थंकर ने चक्रवर्ती ने संयोग में शू कमी से बोलू जेना जन्मनी पहला 15 महीना तो इंद्र आवीने रत्नोनी वर्षा करे अरे एना एना घर में शू एना शहर में एना देश में कोई गरीब हो चक्रवर्ती ना तो भोगोनी तमे कल्पना ना करी शको એટલી બધી એમની સામગ્રી છે. એક એક્ઝામ્પલ આપું, ભરત ચક્રવર્તીના ભરતેશ વૈભવમાં આવ્યો છે કે એ એના અર્ધકીર્તિ અને આદિરાજ એના બે સ્થાન હતા. જયારે નાના નાના હતા તો દોડતા દોડતા રાજસભામાં આવે અને વિનય કરે ભરત ચક્રવર્તી. વિનય શું કરે કે એમને નમસ્કાર કરે અને ચક્રવર્તી હોય ને ત્યાં બેઠા તો બાજુમાં આવીને ઉભા રહી જાય. તો એમને ઉભા રહેવા માટે મંત્રી હોય ને એમને પ્રપોઝ કર્યું કે આ જે છોકરાઓ તમારી સેવા કરે છે તમારે કઈક તો એમને સામે ઉપહાર આપવો જોઈએ. તો ભરત ચક્રવર્તીએ ડિસાઇડ કર્યું કે ઓકે હું એમને શું ઉપહાર આપીશ, 1 કલાકની 1 કરોડ સ્વર્ણ મુદ્રા હું એમને આપીશ. એ બે છોકરાઓ, એ બે નાના છોકરાને 1 કલાકની 1 કરોડ સ્વર્ણ મુદ્રા, ત્યારની સ્વર્ણ મુદ્રાની કિંમત કેટલી હશે ખ્યાલ આવે? એનાથી વિચાર કરો કે કલાકની આ બે જણને આટલી સ્વર્ણ મુદ્રા આપી શકે તો એમનો વૈભવ કેટલો હશે ચક્રવર્તી. અને એવા જીવો પણ કરે છે શું કે એસે પરમ સુખી જીવ ભી દીક્ષા લેકર શું નેવું પર્વત સમાન નિશ્ચલ હો જાતે. આપણે બાહુબલી મુનિન્દ્ર ને કહીએ ને કે ધ્રુવના ધામની ધરતી ધૂળી ધખાવતા એમને દીક્ષા લીધી. અને પેલા દીક્ષા ક્યાં લીધી? ત્યાં કૈલાસ પર્વત પર આદિનાથ ભગવાનની સામે અમે દીક્ષા લીધી. પછી ત્યાંથી નીકળીને એ ત્યાં ઓલા વિપિન વનમાં જઈને ધ્યાન કરવા લાગ્યા. એક વાર એક જગ્યાએ ઉભા રહ્યા તો ત્યાં જ ઉભા રહ્યા, હલ્યા જ નહીં. કેટલો વખત? 1 વર્ષ સુધી હલ્યા જ નહીં. ખ્યાલ આવે ને? એવી રીતના સુમેરુ પર્વતની સમાન સ્થિર થઈ જાય છે. કેમ કે અત્યાર સુધી જ્યાં જીવની વૃત્તિ શરીર આદિમાં છે તો ત્યાં ચંચલતા છે. હવે જ્યાં એની આખી પરિણતિ, એનું આખું વર્લ્ડ, જીવનું આખું વર્લ્ડ જીવના જ્ઞાન જીવના ભાવોમાં જ સમાઈ ગયું તો બહારના શરીર આદિની મૂવમેન્ટની જરૂરત જ શું? ખ્યાલ આવે ને? ઓલું હોય ને ઓલું કેલિડોસ્કોપ હોય ને, ખ્યાલ આવે? તમે અંદર જુઓ, અંદર જુઓ તો અંદર બીજી સ્ટોરી આપણને દેખાય છે. જ્યાં જીવે બીજી સ્ટોરી જોયે છે તો પોતાનું વર્લ્ડ ભૂલી જાય છે ને, ખાલી જોતો રહે છે ને અંદર. તો જ્યાં જોતો રહે છે પોતાનું વર્લ્ડ ભૂલી જાય છે તો બહારથી શું દેખાય છે? બસ આતો ઊભો છે, ખ્યાલ આવે? પણ અંદર એની આખી સ્ટોરી ચાલી રહી છે. એવી જ રીતે મુનિરાજ બહારથી કેવા દેખાય છે? આ તો એક જગ્યા સ્થિર છે, પણ એને અંદરથી શું ચાલે છે કે એની આખી હવે દુનિયા જ જુદી છે. બરાબર? જો આ તો ફર્સ્ટ થઈ. સેકન્ડ, બાહુબલી આદિને એસા પ્રતિમા યોગ ધારણ કિયા કે ઉનકે શરીર ઉનકા ઉનકે શરીર મેં બેલે લિપટ ગઈ. બેલ આવે ને એકલી પણ જેમ સુકુમાર કો સરસો ભી ચૂંટતી હતી. સુકુમાર મુનિરાજ ની સ્ટોરી આવે ને, નાના સુકુમાર છોકરો હતો તો સરસો ના દાણો હોય ને રાઈ જેવા આમ જમીન પર પડ્યું હોય અને એના પર એમનો પગ પડી જાય તો એટલા કોમળ પગ હતા કે એમને એ પણ આમ જાણે ખૂચે. અને જયારે દીક્ષા લેવા ગયા કે એમના લોહી એમના પથ્થર પર પગ પડે તો પગથી લોહી નીકળવા લાગ્યું અને એ લોહીને ચાકીને એના પૂર્વ ભવની જે માતા જ હતી ને એ શિયાળનું રૂપ ધારણ કરીને આવી અને પગને 3 દિવસ સુધી ખાધું. ભાભી જો જેમ સુકુમાર તો સરસો બી ચૂકતી હતી અને શિયાળની ખાને લઈ તો બી એ નિશ્ચય ગયા. કહેવાનો મતલબ શું છે કે હવે એમને બાહ્ય પરિણતિમાં કઈ રસ જ નથી, બહારથી એકદમ નિશ્ચલ રહે છે. એસે અનેક પુરુષ ભૂતકાળ મેં હુએ હૈ એ સબ ધન્ય હૈ. જીવનું સંસાર ક્યાં છે કે પોતાના રાગ દ્વેષ આદિ ભાવોમાં જ જીવનું સંસાર. આ બહારના જેટલા પણ સંયોગ વિયોગ જે ગમન ક્રિયાઓ આદિ દેખાય છે બધું ખાલી નામ માત્ર છે. બાકી ખરેખર વર્તમાનમાં પણ આપણી દુનિયા એ આપણા જીવની અંદર જ છે. આપણી આંખ ખુલે ને બધું બહારનું જ દેખાય છે. એ જ્ઞાનને જો અંતર્મુખ કરો તો એ જ આપણી દુનિયા છે. વર્તમાનમાં પણ એ રાગાદી ભાવોમાં જ નિરંતર ઉભેલો છે, અને જો જ્ઞાન પ્રાપ્ત કરે તો એ રાગાદી દૂર થઈને પોતાના નિર્મળ આનંદમાં પોતાની દુનિયા વ્યતીત કરે છે. ચાલો, સિદ્ધ ભગવાન શું કરે છે? જીવે છે કે નથી જીવતા? સિદ્ધ ભગવાન જીવે છે કે નથી જીવતા? સિદ્ધ ભગવાન જીવે છે ને? કેવી રીતના જીવે છે? કે અરે અંદર જીવત્વ શક્તિ છે કે નહીં એમને હજી પણ? તો સિદ્ધ ભગવાન પણ જીવે છે. તો કઈ દુનિયામાં જીવે છે? એમને તો શરીર આદિ કઈ જ નથી, પણ પોતાના આત્માની સત્તા તો એવી ને એવી જ છે ને, જેવી મારી ને તમારી છે, જેવી નિગોદના જીવની છે, એવી જ સિદ્ધ ભગવાન. આપણને ખાલી દેખાય છે આ બહારનું બધું, એટલે નજર પર તરફ જાય છે, અને આપણને શું લાગે છે કે આ મારો સંસાર એ છે જ નહીં. ખરેખર એ હાથીના દાંત જેવી રીતના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા હોય ને, એવી રીતના બહારથી સંસાર જુદો દેખાય છે, અને ખરેખર અંદરમાં જે ઓલા ચાવવાને અંદર હોય, દેખાય નહીં બહાર. એવી રીતના જીવનું જીવન ખરેખર અંદર જુદું છે આખું. તો એ જીવનને આપણે સમજવાની કોશિશ કરીએ, એ જીવનમાં આપણા શું ભાવો થાય છે એને સમજવાની કોશિશ કરીએ, ત્યાં ભેદ જ્ઞાન કરીએ કે જીવની સત્તા શું અને જીવના વિકારી ભાવ શું, એ ખરેખર કરવા યોગ્ય કાર્ય છે, અને મોક્ષનો માર્ગ એ જ. ખ્યાલ આવે? જો આ એક ગાથા જ આપણી છે, બીજી ગાથા નેક્સ્ટ ટાઈમ લેશું. અહીંયા સ્ટોપ કરીએ. હે દિનવાણી ભારતી તો હી જપો દિન રહે, જો તેરી શરણા ગ્રહે તો પાવે સુખ છે. જા વાણી કે જ્ઞાન તે તુજે લોકાલો, તો વાણી મસ્તક નમો સદા દેશ. બોલો દિનવાણી ભારતી.